ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા શબ્દમાં ઊંડા ઉતરીશું જે સાંભળવામાં તો બહુ પરિચિત લાગે, પણ એનો અર્થ પકડવો એમ કે થોડો અઘરો છે. એ શબ્દ છે મિથ, એટલે કે પુરાકલ્પન.
હા, બરાબર લાગે, સહેલો પણ છે, જરા ગૂંચવાડા પર્યો.
અને આપણી આજની આ ચર્ચાનો આધાર છે પ્રવીણ દરજીનો લેખ પુરાકલ્પન, એમના 1989ના પુસ્તકનો જ એક ભાગ છે, ખરું ને?
જી બિલકુલ. એ લેખમાં દરજી સાહેબે આ મિથની જે ગલી કૂચ્યો છે એમાં આપણને સરસ રીતે ફેરવ્યા છે.
હા, અને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એને કોઈ એક વ્યાખ્યામાં બાંધવું કેમ મુશ્કેલ છે અને આજે પણ એનું શું મહત્વ છે.
બરાબર,
તો ચાલો ને આજે આપણે સાથે મળીને દરજીના વિચારોના આધારે આ મિથ નામના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. શું છે આ, કેમ આટલો મતભેદ, અને આપણે આજના સમયમાં એનાથી શું શીખી શકીએ? ચાલો શરૂ કરીએ.
ચોક્કસ.
દરજીભાઈ, શરૂઆતમાં જ મને લાગે છે એક બહુ મોટો સવાલ ઉઠાવે છે, આ મિથ છે શું આખરે?
હા, અને તરત જ સ્વીકારે પણ છે કે આનો કોઈ એક ચોક્કસ જવાબ આપવો લગભગ અશક્ય જેવું છે. મોટા વિદ્વાનો પણ મૂંઝાયા છે.
પેલું સેન્ટ ઓગસ્ટાઇનનું ઉદાહરણ આપે છે ને?
બરાબર.
કે કોઈ પૂછે નહીં ત્યાં સુધી મને ખબર છે, પણ સમજાવવા જાઉં તો હું પોતે જ ગૂંચવાઈ જાઉં.
સમય વિશે એમણે કહેલું.
હા, એવું જ કંઈક મિથનું છે, એટલે કે મિથ પોતે જ એક મિથ બની ગયો હોય એવું લાગે છે.
આજ તો એની રસપ્રદ વાત છે ને. જો દરજી એને સમજાવવા માટે પેલું કેલિડોસ્કોપનું રૂપક વાપરે છે.
અચ્છા, પેલું રમકડું જેમાં રંગીન કાચ હોય.
હા, બસ એ જ. તમે એને ફેરવો એટલે અંદર સતત નવી નવી ડિઝાઇન બનતી જાય, કોઈ એક સ્થિર ચિત્ર ના હોય.
ઓ, સમજાયું.
બસ મિથ પણ એવું જ છે, એનો કોઈ એક નક્કી કરેલો આકાર નથી. તમે જે દ્રષ્ટિકોણથી જુઓ, જે સમયે જુઓ, એ એક નવો જ અર્થ પ્રગટ કરે.
એટલે એવું કહી જ ન શકાય કે આ જ એનો સાચો મતલબ છે?
ના, બિલકુલ નહીં. એમાં શક્યતાઓ રહેલી છે. અને એટલે જો છેલ્લા 350 વર્ષોથી દુનિયાભરના અભ્યાસીઓ અને સમજવામાંથી રહ્યા છે. ઇતિહાસકાર અલગ રીતે જુએ, મનોવૈજ્ઞાનિક અલગ રીતે.
હા, ભાષાશાસ્ત્રી વળી જુદી રીતે જોતો હશે.
બરાબર. એટલે આપણી પાસે વ્યાખ્યાઓનો ઢગલો છે, પણ સાથે સાથે મતભેદો પણ એટલા જ છે. આ શોધ ચાલતી જ રહે છે.
એટલે આ કોઈ એક વિષયની જાગીર નથી એમ ને? દરજી પણ કહે છે ને કે જ્ઞાનની શાખાઓ હવે એકબીજા સાથે જોડાઈ રહી છે.
હા, ચોક્કસ. આ જે આંતરવિદ્યા શાખાકીય અભિગમ છે, એટલે કે જુદા જુદા વિષયોનું જ્ઞાન ભેગું કરીને કોઈ વસ્તુને સમજવી, એના કારણે મિથ વિશેની સમજણ સતત વિકસી રહી છે.
કયા કયા વિષયો જોડાયેલા છે આમાં?
અરે, ઘણા બધા. ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, મનોવિજ્ઞાન તો ખરું જ, પછી નૃવંશ વિજ્ઞાન એટલે કે એન્થ્રોપોલોજી, ભાષા વિજ્ઞાન, આ બધાનો મિથ સાથે સંબંધ છે.
અને આ બધા ભેગા થાય એટલે નવા નવા અર્થો ખુલે નહીં?
બરાબર. જેમ અલગ રંગો ભેગા થઈને નવો રંગ બને. દરજી નોંધે છે કે પશ્ચિમમાં, ખાસ કરીને અમેરિકામાં, આના પર ઘણું કામ થયું છે. આધુનિક વિવેચનામાં તો આ એક મુખ્ય મુદ્દો છે.
પણ આટલી બધી ચર્ચા પછી પણ બધા એકમત નથી એ વાત પણ લેખક કરે છે.
હા, એ બહુ મહત્વનું છે. કેટલાક વિરોધાભાસી મંતવ્યો પણ છે.
જેમ કે પેલા ઇઓ જેમ્સ, એમનું શું કહેવું છે?
એમનું માનવું છે કે મિથનો મૂળ સંબંધ ધાર્મિક ક્રિયાકાંડ સાથે છે. એટલે એ કહે છે કે ઓડિન જેવા આધુનિક કવિઓની કવિતામાં એ તત્વ નથી, માટે એ સાચા અર્થમાં મિથ નથી.
અચ્છા, એટલે કે ધાર્મિક જોડાણ જરૂરી છે એમના મતે.
હા, બીજી બાજુ ક્લોડ લીવી સ્ટ્રાઉસ છે, સ્ટ્રક્ચરલિઝમના મોટા વિદ્વાન.
એમનો શું સવાલ છે?
એ પૂછે છે કે આપણે મિથને બે રીતે કેમ જોઈએ છીએ. એક તરફ એને અમૂર્ત સંબંધોની એક સિસ્ટમ ગણીએ, અને બીજી તરફ એને કલાત્મક અનુભવ આપતી વસ્તુ તરીકે પણ જોઈએ. આ બેવડો દૃષ્ટિકોણ કેમ?
વિચારવા જેવો પ્રશ્ન છે. અને માર્સિયા એલિયાર્ડ, એમનું શું માનવું છે?
એલિયાર્ડ ધર્મના ઇતિહાસકાર. એમને લાગે છે કે આધુનિક માણસે ધાર્મિકતા ગુમાવી દીધી છે.
એટલે
એમના મતે આવા ધર્મનિરપેક્ષ માણસ માટે મિથનો જે મૂળ પવિત્ર અર્થ હતો એ હવે રહ્યો નથી, એ સમજી જ ન શકે.
ઓ, અને પેલા ફિલિપ રાહુલ તો સાવ જુદી જ વાત કરે છે.
હા, એ તો મિથને ઇતિહાસ સામેની પ્રતિક્રિયા ગણાવીને સીધું જુઠ્ઠાણું જ કરી દે છે.
જુઠ્ઠાણું, આ તો બહુ આકરું વિધાન ન કહેવાય.
બરાબર, આ બધા વિરોધાભાસી મંતવ્યો જ બતાવે છે કે મિથ કેટલું જટિલ છે. કોઈ એને ઓછું આંકે, કોઈ વધુ પડતું મહત્વ આપે.
પણ દરજી આ બધાની વચ્ચે શું કહે છે? આટલા મતભેદ છતાં એનું મહત્વ છે.
ચોક્કસપણે, દરજી માને છે કે આ બધા વિવાદો છતાં હજારો વર્ષોથી આજ સુધી મિથ માણસને આકર્ષતું રહ્યું છે, એનું ખેંચાણ ઓછું નથી થયું.
તો પછી પ્રશ્ન એ થાય કે આજના યુગમાં, આ વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં મિથનું શું કામ? શું એ જૂનું પુરાણું નથી થઈ ગયું?
દરજી એના જવાબમાં બહુ મૂળભૂત સવાલો પૂછે છે. શું માણસ અને મિથને અલગ કરી શકાય? શું એવું નથી કે માણસે મિથને જન્મ આપ્યો અને પછી એ જ મિથ માણસને ઘડતું રહ્યું, એકબીજા સાથે જોડાયેલા?
સાચી વાત, એક અરસપરસનો સંબંધ લાગે છે.
અને દરજી આજના સંદર્ભમાં એની જરૂરિયાત માટે મુખ્ય બે કારણો આપે છે.
કયા બે કારણો?
પેલું, આજનો યુગ યંત્રોનો છે. માણસ પોતે પણ ક્યાંક ને ક્યાંક મશીન જેવો, સંવેદના વગરનો બનતો જાય છે.
હા, એવું લાગે છે ખરું.
આવા સમયે દરજી કહે છે, મિથ આપણને આપણી મૂળ આદિમતા, પ્રકૃતિ સાથેના જોડાણ તરફ પાછા વાળી શકે છે, કારણ કે એમાં એ આદિમ માનવ ચેતના સચવાયેલી છે.
એટલે આપણી અંદરના માણસને જગાડવા માટે.
બરાબર. અને બીજું કારણ પણ મહત્વનું છે. ઘણા લોકો એવા છે જેમને ખાલી તર્કથી સંતોષ નથી થતો.
પણ જૂની ધાર્મિક પરંપરાઓ પણ કદાચ આજના યુગમાં બંધ બેસતી નથી લાગતી.
હા, એવું પણ બને. આવા લોકો માટે મિથ, બુદ્ધિ અને ભાવના, તર્ક અને શ્રદ્ધા વચ્ચે એક પુલ જેવું કામ કરી શકે છે, એક સંકલિત રૂપ પૂરું પાડી શકે છે.
એટલે એ બંને વચ્ચેનું સંતુલન સાધવામાં મદદ કરે.
બરાબર. અને આ ઉપરાંત એક ત્રીજો મુદ્દો પણ છે, ખાસ કરીને કલા સાહિત્યના અભ્યાસ માટે.
એ શું છે?
દરજી કહે છે કે કોઈ પણ કલાકૃતિને સમજવી હોય તો મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભાષા વિજ્ઞાન જેવા વિષયોને સમજવા જરૂરી છે.
હા, એ તો સાચું.
અને આ બધા વિષયો આદિમાનવ જીવન સાથે જોડાયેલા છે, અને આદિમાનવ જીવન એટલે મિથ. એટલે જો તમારે આ બધા વિષયોને સમજવા હોય તો મિથનો અભ્યાસ અનિવાર્ય બની જાય છે.
વાહ, એટલે મિથ આ બધાને જોડતી કડી જેવું થયું
એમ કહી શકાય.
તો આટલી બધી ચર્ચા પછી સાર શું નીકળે છે? આ બધાનો નિચોડ શું? દરજી આખરે શું કહેવા માંગે છે?
જુઓ, દરજીના કહેવાનો મતલબ એ છે કે ભલે લોકો મિથને ખોટી વાર્તા કે ચમત્કાર કે ગમે તે કે,
પણ
એની અંદર આખી માનવજાતિના સામૂહિક અનુભવો, વિશ્વાસો, સમાજની રચના, આ બધું એવી રીતે વણાયેલું છે કે એ પરંપરા સાથે જોડાયેલો માણસ એનો અનાદર ન કરી શકે.
ક્યાંકને ક્યાંક એમાં પોતાનો જ પડઘો સંભળાય છે.
હા, બરાબર. પોતાના મનના ઊંડા ભાવો, આશાઓ, ડર, એ બધું એમાં પ્રતિબિંબિત થાય છે. એ જાણે એક સામૂહિક અરીસો છે.
અને કદાચ એટલે જ આધુનિક સાહિત્ય, ખાસ કરીને કવિતા, ફરી મિથ તરફ વળી રહી છે.
હા, એ પણ એક કારણ છે. લેખકો જૂના મિથને નવા અર્થો આપી રહ્યા છે, નવા સંદર્ભમાં મૂકી રહ્યા છે, અથવા તો નવા મિથ પણ રચાઈ રહ્યા છે.
એટલે મિથ ફક્ત ભૂતકાળની વાત નથી, વર્તમાનમાં પણ જીવંત છે.
બિલકુલ. અને દરજી એમ પણ માને છે કે મિથ આપણને કલા, મનોવિજ્ઞાન, સમાજ, અર્થતંત્ર, આ બધા ક્ષેત્રોને સમજવામાં પણ મદદ કરે છે.
કઈ રીતે?
કારણ કે એમના મતે મિથ આપણી બહારની દુનિયા અને આપણી અંદરની દુનિયા, મન અને વાસ્તવિકતા બંને સાથે જોડાયેલું છે, એટલે આજના જટિલ સમયમાં એ અનિવાર્ય છે.
એટલે જ કવિઓ, ભાષાવિદો, નૃવંશાસ્ત્રીઓ બધા એની આસપાસ જોવા મળે છે.
હા, બધા એના રહસ્યો ઉકેલવા મથે છે.
તો આજે આપણે પ્રવીણ દરજીના લેખના સહારે મિથની આ જટિલ દુનિયાની સફર કરી, જોયું કે એને વ્યાખ્યાયિત કરવું કેટલું અઘરું છે, કેવા મતભેદો છે, અને છતાં આજે પણ એનું મહત્વ કેમ છે.
હા, એક વાત સ્પષ્ટ છે કે મિથ ભલે સમજવું અઘરું હોય, એને અવગણી શકાય નહીં.
આખી ચર્ચામાંથી આપણે કઈ મુખ્ય બાબતો યાદ રાખી શકીએ?
મને લાગે છે ત્રણ મુખ્ય મુદ્દાઓ છે.
કયા ત્રણ?
પહેલો, મિથ કોઈ એક સ્થિર વસ્તુ નથી, પણ કેલિડોસ્કોપ જેવું છે, બહુપક્ષીય, ગતિશીલ. એને વ્યાખ્યામાં બાંધી ન શકાય, કારણ કે જુદા જુદા સંદર્ભોમાં અલગ અલગ અર્થ બતાવે છે.
બરાબર, જટિલતા જ એની ઓળખ છે.
બીજો મુદ્દો, જે કદાચ સૌથી મહત્વનો છે, આજના તર્ક અને ટેકનોલોજીના યુગમાં મિથ આપણને આપણી મૂળ માનવીય સંવેદના, પ્રકૃતિ સાથે ફરી જોડી શકે છે,
અથવા બુદ્ધિ અને ભાવના વચ્ચે સંતુલન લાવી શકે છે.
હા, જેમને કોરો તર્ક કે કોરી પરંપરા પૂરતી નથી લાગતી એમના માટે આ એક માર્ગ બની શકે. દરજીનો સવાલ મહત્વનો છે, આજે કદાચ એની સૌથી વધુ જરૂર છે.
અને ત્રીજો મુદ્દો.
ત્રીજો મુદ્દો એ કે મિથનો અભ્યાસ ખાલી સાહિત્ય પૂરતો સીમિત નથી. મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સંસ્કૃતિ આ બધાને સમજવા માટે એ અનિવાર્ય છે.
કારણ કે એ માનવ ચેતના અને સામૂહિક વિશ્વાસ સાથે જોડાયેલું છે.
બરાબર, એને સમજ્યા વગર માણસ અને સમાજને પૂરેપૂરા સમજવા કદાચ મુશ્કેલ છે.
અને અંતે એક વિચાર સાથે આપણે સૌને છોડી જઈએ.
બોલો.
જેમ દરજીએ આદિમાનવ અને મિથના સંબંધની વાત કરી એમ આપણે વિચારીએ તો શું એવું બને કે આપણે આજના આ વૈજ્ઞાનિક યુગમાં અજાણતા જ નવા મિથ નથી રચી રહ્યા?
જેમ કે
ટેકનોલોજી બધી સમસ્યાઓનો ઉકેલ છે એવું મિથ, કે સતત આર્થિક વિકાસ જ સુખ લાવશે એવું મિથ,
અથવા માનવતા હંમેશા પ્રગતિ જ કરશે એવું મિથ.
હા, શું આપણે નવા દેવો અને નવી કથાઓ નથી બનાવી રહ્યા? આ પ્રશ્ન વિચારવા જેવો છે, ખરું ને?
ચોક્કસપણે વિચારવા જેવો મુદ્દો છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.